તારીખ 13/4/1998 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 450 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 653
પત્રાંક 450 પાનું 373 સૌભાગ્યભાઈ ઉપરનો પત્ર છે. જીવ તું સિદ્ધને જો સોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. જીવ તું સિદ્ધ સોચના ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધ સોચના ધરે, જીવને કીધું છે, એક જ જીવના ચિંતાના પરિણામને સંબોધન કર્યું છે. ભક્ત દયારામનો પદ છે. કૃષ્ણ એટલે કુદરત. કુદરતને જે કરવું હશે તે કરશે, તું શેની ચિંતા. સોચના એટલે ચિંતા. હે જીવ તું શું કરવા ચિંતા કરસ, હે ચિત્ત તું શું કરવા ચિંતા કરસ. કારણ કે ચિંતા તો ચિત્ત કરે છે. સૌભાગભાઈના સંયોગોની પરિસ્થિતિ નબળી હતી અને વારંવાર ચિંતાના પરિણામ થઈ આવતા હતા. એટલે એમને લાગુ પડે એવી કોઈને કોઈ વાતે મૂકી દેતા હતા, કેમ કે પોતે હજી ઈશ્વર કર્તૃત્વમાં માનતા હતા. જ્યારે તમે ઈશ્વરને માનો છો ત્યારે તો પછી તમે ચિંતા કરો છો શું કરવા, કાં તો તમે એને માનતા નથી, માનો છો તો ચિંતા કરો છો શું કરવા. સ્પષ્ટ વાત એ છે. એટલે તમારું જે માનવું છે એ બાબતમાં પણ યથાર્થ હોય તો વાંધો નહીં આવે એમ કે છે. પૂર્વે જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તે જ્ઞાનીમાં ઘણા જ્ઞાની પુરુષો સિદ્ધિજોગવાળા થઈ ગયા છે એવું જે લોકકથન છે તે સાચું છે કે ખોટું એમ આપનો પ્રશ્ન છે. અને સાચું સંભવે છે એમ આપનો અભિપ્રાય છે. સાક્ષાત જોવામાં આવતું નથી એ વિચારરૂપ જિજ્ઞાસા છે. શું કહે છે, આડકતરી રીતે પણ એમના જે ભાવો છે એ બહાર ડોક્યા કરતા હતા કે આપ તો જ્ઞાની પુરુષ છો, આપની પાસે પણ કંઈ સિદ્ધિયોગ તો હોવો જોઈએ. અને કાંઈ એવું કાંઈ અમને દેખાતું નથી તો અમારે તો જિજ્ઞાસા છે કે એવું શું છે, હવે કંઈક દેખાડો તો સારું. અને જ્યાં સુધી પોતે જાણ્યું છે ત્યાં સુધી, કેમ કે મોટાભાગના જ્ઞાનીઓને તો સિદ્ધિ હોય છે કાંઈ ને કાંઈ, તો લોકો પણ એમ કહે છે. શું સાચું ખોટું તો આપ જાણો, આપ જણાવો તે ખરું. હું પણ મારા અભિપ્રાયમાં તો એમ લાગે છે કે એવું હોવું જોઈએ. નાની પાસે સિદ્ધિ ન હોય તો પછી સિદ્ધિ ક્યાં રહીએ, એને એથી વળી સારું ઘર ક્યું મળે. સિદ્ધિને રહેવાનું ઠકાણું જ્ઞાનીથી વળી બધું બધું સારું ક્યું મળવાનું હતું. નોરીએ જુઓ, હવે આમાં બહુ વિચારવા જેવો વિષય છે. પ્રશ્ન સરસ છે તમારો કે જ્ઞાની પુરુષ મળ્યા પછી ઈશ્વર કરતા પણ નરીએ, જ્ઞાની પુરુષ મળ્યા પછી સંયોગોમાં આ પ્રકારનું આવે અને છતાં સૌભાગભાઈને આવતો હતો, અને છતાં સૌભાગભાઈની પાત્રતા બહુ સારી હતી. એ એક નિર્વિવાદ વાત સાબિત થઈ ગયેલી વાત છે કે સૌભાગભાઈની પાત્રતા સૌથી સારી હતી. અને છતાં આવા પરિણામ હતા. એટલે જો કોઈ બાહ્ય દ્રષ્ટિથી જોવા જાય તો સુભાગભાઈના માર્ક બહુ ઓછા મૂકે. સુભાગભાઈને તમે સૌથી ઊંચું પાત્ર કયો છે એમ. હવે એમને તો એટલી બધી સંજોગોની ચિંતા હતી, હં, કે વાત મૂકી દો. અને કૃપાળુદેવ મળ્યા પછી આવી હાલત કેમ રહે જ, માટે એમની યોગ્યતા બરાબર નહીં એમ જ લાગે. બહુ ઊંડો વિષય છે પાત્રતાનો, વિષય બહુ ઊંડો છે, છીછરો વિષય નથી. કોઈ એક મોટા ગુણ પાસે ઘણા અવગુણો દ્રષ્ટિમાં ઓજલ થઈ જવા જોઈએ, ઢંકાઈ જવા જોઈએ. ઓજલમાં કોઈ માણસ હોય તો ન દેખાય ને. કોઈ એક મોટા ગુણ પાસે, કેમ કે મુમુક્ષુ છે ને એ ગુણદોષનું જ પુતળું છે. જ્ઞાનદશા તો દોષનું પુતળું છે, પણ જો કોઈ એક મોટો ગુણ એને પ્રગટી ગયો હોય સારો, પાત્રતાનો, કે એ કામ કરી જાય એવો કોઈ ગુણ હોય એનો, કે જે ગુણને લઈને એ કામ કરી જશે, તો એના બીજા અવગુણ ઢંકાઈ જવા જોઈએ એની ઓથે. નહીંતર જે ભૂલ થાય એ ભૂલ યથાર્થ સમજણની ભૂલ હોવાથી, સમજણની યથાર્થતાની ભૂલ હોવાથી નુકસાનનું એટલું જ કારણ. આમ તો આ વિષય મુમુક્ષુની ભૂમિકાનો છે જ નહીં. બીજા મુમુક્ષુનું જજમેન્ટ લેવું એ મુમુક્ષુની ભૂમિકાનો વિષય જ નથી, એની મર્યાદા બહારનો વિષય છે. મારે ઘણા એવા પ્રસંગ બન્યા છે, કોઈ કોઈ મુમુક્ષુ આવે, ઓલા બરાબર નથી હો, ફલાણા બરાબર નથી હો, ફલાણા બરાબર નથી હો. હું આસ્તે કરીને કહું, ભાઈ તમારો વિષય નથી હો, તમે નુકસાનમાં આવી જશો, તમારું કામ નથી. તમારે ઘણું બાકી છે ને, તમે તમારું સંભાળો ને, તો એમાંથી નવરાશ મળે એવી જગ્યા નથી. આ જે નવરાશ છે ને, એ તમે તમારી મર્યાદા છોડીને જે પરિણામો કરો છો નુકસાનમાં જવાનું છે. વિષય બહુ ઊંડો છે. આ સુભાગભાઈનો એક એવો દ્રષ્ટાંત છે, ન સમજાય એવો દ્રષ્ટાંત છે. ગર્ભિત યોગ્યતામાં હતા, આ તો પ્રગટ યોગ્યતામાં હતા. યોગ્યતા બે પ્રકારની, એક ગર્ભિત યોગ્યતા નિર્ભાન દર્શનના પહેલા પ્રકરણમાં લીધું છે, એક ગર્ભિત યોગ્યતા અને એક પ્રગટ યોગ્યતા. તો ગર્ભિત યોગ્યતા એ તો સાતિશય જ્ઞાનનો વિષય છે, એ તો કોઈ સામાન્ય માણસને ખબર જ ન પડે. પણ પ્રગટ યોગ્યતાની અંદર પણ ગુણદોષના મિક્સચર મિશ્રણો એવા હોય છે કે જજમેન્ટ કાઢવું મુશ્કેલ પડે. પણ થોડા દિવસ પહેલા આ ચર્ચા થઈ હતી આપણે, મોટા ગુણ પાસે બધું ઢંકાઈ જવું જોઈએ. જો કોઈ મોટો ગુણ પ્રગટ્યો હોય તો બધું ઢંકાઈ જવું જોઈએ. સુભાગમાં એક મોટો ગુણ કયો પ્રગટ્યો હતો, જે એમણે 786 પત્રમાં એમણે ઉલ્લેખ કર્યો છે, એમના દેહાંત પછી એમના પરિવારને પત્ર લખ્યો એમાં, કે અમને શ્રી સુભાગ સાંભળે છે એના બે કારણો છે, એક એમની મુમુક્ષુતા અને એક એમનો જ્ઞાનીના માર્ગે ચાલવાનો અદ્ભુત નિશ્ચય. એ એ જે એમને નિશ્ચય પકડ્યો એની પાછળ બધું એ લોકો કરતા હતા. ટ્રીટમેન્ટ ઘણી આપી છે. આ બધી ટ્રીટમેન્ટનું પહેલું પદ ટ્રીટમેન્ટનું છે. જીવનું સિદ્ધને શોચ ના કરે, ચિત્તનું સિદ્ધને શોચ ના કરે, એ જ ટ્રીટમેન્ટ છે. હા, એ જ ચાલે છે એમની ટ્રીટમેન્ટ. પણ યોગ્યતા બહુ સારી છે, ઘણી સારી યોગ્યતા. એની સામે આપણે બીજા નંબરમાં જોઈએ તો લલ્લુજીને ઘણી ભક્તિ હતી, અતિશય ભક્તિ હતી. અને પછી ત્યાગી વૈરાગી એના વેશમાં હતા, છતાંય સુભાગભાઈ હતા. એ સુભાગભાઈ હતા, એના સત્સંગને એ ઈચ્છતા હતા. સુભાગભાઈના સત્સંગને ઈચ્છતા હતા. બીજા મુમુક્ષુઓના સત્સંગ કરવા આવતા પણ જો વધારે પડતા સંગ મારીએ તો બંધન લાગતું કહેવાનું, કે અમને બંધન થવા માંડે છે, અમને બંધન નહીં કરો. આને સત્સંગને સામેથી તો બધો ડિફરન્સ હતો. ક્વોલિટી ફેર રાખે. હા, પોતાનો અંદરથી આત્મા આવિર્ભાવ થઈને બહાર આવતો હતો. એ તો છે, ખરેખર યોગ્યતા હતી. એમાંય ડબલ પરિણામ ચાલતા હતા. એક કોરથી સંયોગની ચિંતાય થતી હતી, બીજી કોરથી પુરુષાર્થ પણ જોર કરતો હતો. માગે ખાઈને ગુજરાન ચલાવશો પણ દિનભાવમાં નહીં આવ્યો, દિનતામાં નહીં આવે. એ એમના જ પરિણામ હતા. આમ બે તરફી ચાલે, મોક્ષની ભૂમિકામાં બે તરફી પરિણામ ચાલે. એની તુલના કરવી એ સાધારણ વાત નથી. એ કેસને તોડવો હોય એ સામાન્ય વાત નથી. સાક્ષાત જોવામાં આવતો નથી સિદ્ધિ યોગ, એટલે એ અમારી કુતૂહલ છે, જિજ્ઞાસા છે. એટલે એવો વિચાર આવ્યા કરે છે, શું છે હવે ખરેખર એ વિષયમાં કૃપાળુદેવ પ્રકાશ પાડે છે કે કેટલાક માર્ગાનુસારી પુરુષો અને અજ્ઞાન યોગી પુરુષોને વિશે પણ સિદ્ધિ યોગ હોય છે. શું કેટલાક માર્ગાનુસારી હોય તો એને પણ સિદ્ધિ યોગ હોય? કોઈ અજ્ઞાન યોગી હોય, અજ્ઞાન તપસી હોય, એને પણ સિદ્ધિ યોગ હોય છે? ઘણું કરીને તેમના ચિત્તના અત્યંત સરળ સરળપણાથી અથવા સિદ્ધિ યોગ આદિને વિશે અજ્ઞાન યોગે સ્ફૂર્ણ આપવાથી તે પ્રવર્તે છે. સિદ્ધિ યોગ પ્રવર્તવાના બે કારણો કૃપાળુદેવ જાણે છે, એ એમણે બતાવ્યા કે એક તો અતિશય ચિત્તની સરળપણાથી કોઈ સિદ્ધિ યોગ પણ ઉત્પન્ન થઈ શકે છે, અને એક અજ્ઞાનપણે, શું અજ્ઞાનપણે એવી સાધના કરવામાં આવે, એવી વિદ્યા સાધવામાં આવે, શું તો પણ તે સિદ્ધિ યોગ પ્રવર્તે છે. એને એક સ્ફૂર્ણ આપવામાં આવે છે, એવી વિદ્યાઓ હોય છે, તો પણ એ રીતે સિદ્ધિ યોગ પ્રગટે છે. સિદ્ધિ એટલે કોઈને કોઈ ચમત્કાર કરી શકે એવી લબ્ધિ, એવી લબ્ધિ કોઈ ચમત્કાર કરે. જેમ કે એક દાખલો આપીએ, વચન સિદ્ધિ. સિદ્ધિ યોગમાં એક વચન સિદ્ધિ યોગ છે, તો એમના મોઢામાંથી વચન નીકળી ગયું એ પ્રમાણે બને, ઓચિંતો એ વચન નીકળી જાય, એમ જ બને, બીજી રીતે ન બને. એને વચન સિદ્ધિ કહે છે. એવા ઘણા છે. બહુ પ્રકારો છે, અને સિદ્ધિ યોગના ઘણા પ્રકારો છે. એ જ્ઞાનીઓને ન નીકળે, અજ્ઞાનીઓમાં અજ્ઞાનની જે સિદ્ધિ યોગ હોય એમાં એવું નીકળે, પણ એના ફળ બહુ આકરા હોય પાછા. જ્ઞાનીને તો એવો ભાવ આવે નહીં. સમ્યક દ્રષ્ટિ પુરુષો કે જેનો ચોથા ગુણસ્થાને સંભવ છે તેવા જ્ઞાની પુરુષોને વિશે ક્વચિત સિદ્ધિ યોગ હોય છે. ચોથા ગુણસ્થાને કોઈ કોઈ જ્ઞાનીને હોય છે, અને ક્વચિત સિદ્ધિ હોતી નથી. બે પ્રકાર હોય છે, જેને વિશે હોય છે તેને વિશે તે સ્ફૂર્ણા વિશે પ્રાય ઈચ્છા થતી નથી. ચોથા ગુણસ્થાને હોય તો એને એ સિદ્ધિ યોગનો પ્રયોગ કરવાની ઈચ્છા નથી થતી, એ પ્રયોગ જ ન કરે. ખબર હોય તોય ન કરે. કેમ કે એનાથી લાભ નથી, નુકસાન છે. કેમ કે સિદ્ધિ યોગ છે એ પૂદગળને સ્પર્શે છે. શેને સ્પર્શે છે? પૂદગળ. અને પૂદગળને જળની વાંછા જ્ઞાનદશામાં નથી, એ તો આત્મભાવના ભાવતા ભાવતા જ્ઞાની થયેલા છે. અને જળની ભાવનાથી દૂર થઈને, ઘણા દૂર થઈને પછી જ્ઞાની થયેલા છે, અને છતાં એમને સિદ્ધિ યોગ પ્રગટે તો એ બાજુ એ પ્રકારને વિશે જ્ઞાની પોતે ઉદાસીન રહે છે. કેવા રહીએ છે? ઉદાસીન રહીએ છે. એવું બહુ મોટું કારણ હોય તો જુદી વાત છે, સામાન્ય કારણમાં નથી પ્રવર્તતા. બહુ મોટું કારણ હોય તો જુદી વાત છે. જેને વિશે હોય છે તેને તે સ્ફૂર્ણા વિશે પ્રાય ઈચ્છા થતી નથી, અને ઘણું કરીને જ્યારે ઈચ્છા થાય છે ત્યારે જીવ પ્રમાદવશપણે હોય તો થાય છે, એટલો પ્રમાદ ગણવામાં આવ્યો છે. અને જો તેવી ઈચ્છા થઈ તો સમ્યક્ત્વથી પડવાપણું તેને ઘટે છે. કેમ કે જળની ઈચ્છા થઈ, ચૈતન્યથી દૂર જવાની વાત છે. જળની ઈચ્છા, જળની ભાવના એ ચૈતન્યથી દૂર જવાની વાત છે. એવડું મોટું જોખમ છે એની અંદર. માટે જ્ઞાની સિદ્ધિ ઈચ્છતાય નથી, એને ઈચ્છે વગર ઈચ્છે આવી જાય તો ઉદાસીન રહે છે. એનું કારણ આ છે, એમાં નુકસાન મોટું થઈ જાય, દશા ચાલી જાય. પ્રાય પાંચમે છઠ્ઠે ગુંઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિ યોગનો સંભવ વિશેષ થતો જાય છે. પછી તો પવિત્રતા વધે તેમ રિદ્ધિ સિદ્ધિ પણ નો યોગ પણ વધે ઉત્તરોત્તર, એ સંભવિત વાત છે. અને ત્યાં પણ જો પ્રમાદાદી યોગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તો પ્રથમ ગુંઠાણાને રીતે વિશેષ સ્થિતિ સંભવે છે, તો વળી પાછા પડીને પહેલાં ગુણસ્થાને આવી જાય. એટલે એ કાંઈ વાપરવા જેવી ચીજ નથી એમ કહે છે. શું ભલે એ લબ્ધિ થઈ ગઈ હોય તો પણ એ લબ્ધિ વાપરવા જેવી નથી. વિષ્ણુકુમાર મુનિને લબ્ધિ હતી ને, વિષ્ણુકુમાર મુનિ, અને બહુ મોટું કારણ હતું. 700 મુનિ એનો પ્રાણની રક્ષાનો પ્રોબ્લેમ ઊભો થયો હતો, એટલે પ્રમત ગુણસ્થાનમાં આવીને જ્યાં પ્રયોગ કર્યો ત્યાં ચોથે ગુણસ્થાન આવ્યા. પહેલે ન આવ્યા, ચોથે આવી ગયા. એ મુનિ દિશા ચાલી ગઈ અને ચોથે ગુણસ્થાને આવ્યા. પછી પાછા પોતે પુરુષાર્થને પુરુષાર્થના બળે પાછા ભાવલિંગ મુનિ દિશામાં આવી ગયા. પણ એકવાર તો છઠ્ઠે સાતમાંથી ચોથે આવી ગયા એમ છે. નહીતર કાંઈ એમનો હેતુ કાંઈ બીજો નહોતો, એમણે જે પ્રયોગ કર્યો એમનો હેતુ એમાં પોતાને અંગત સ્વાર્થનો કોઈ હેતુ નહોતો, અંગત અનુકૂળતાનો કોઈ હેતુ નહોતો, બીજા મુનિઓને ના પ્રાણ રક્ષાનો હેતુ હતો. તો પણ ગુણસ્થાન છોડવું પડ્યું, તો પણ ગુણસ્થાન છોડવું પડ્યું. કેમ કે એમણે જમીન માગી. શું માગ્યું? સાડા ત્રણ હાથ મને જમીન જોઈએ. અને એ સાડા ત્રણ હાથમાં પાછું પોતે એટલું મોટું રૂપ કર્યું. સામા જે રાજા છે એ સાડા ત્રણ હાથ એટલે નોર્મલ સાડા ત્રણ હાથ સમજાતા. એમણે માયાચારી કરી. શું કર્યું? સીધું શરીર મોટું કરી નાખ્યું. એમની પાસે લબ્ધિ હતી તે, ને જેટલા હાથ સોમનીની જગ્યા હતી એ બધી લઈ લીધી એમણે. રાજા તો સમજી ગયો કે મને છેતર્યો. છા ફાચી હતી, છેતરપિંડી જ હતી, એમાં બીજું કંઈ હતું નહીં. અને એ કારણે એ માયાચારને કારણે જુઓ, એ માયાચારનું એક પાસું 700 મુનિઓના પ્રાણની રક્ષા હતી ને બીજી પાછું માયાચાર એ માયાચાર હતા. એટલે એ બધો મુનિદશામાં સંભવિત નથી. મુનિદશામાં આ બધા પ્રકાર મર્યાદા બહારના છે. મુનિદશા રહીએ નહીં, ચોથા ગુણસ્થાને આવી ગયા. ચોથા ગુણસ્થાન એટલે માયા કરે તો ચોથું ગુણસ્થાન ન જાય પાછો. એટલી માયાના પરિણામથી હજુ ચોથું ન જાય, પણ છઠ્ઠું તો ન જ રહે. સાતમાનો સવાલ નથી, તો નિર્વિકલ્પ દશા છે, પણ છઠ્ઠું તો ન જ રહે. હા, પ્રશસ્ત માયા છે તો પણ. આની અપેક્ષા એ પ્રશસ્ત છે. મુનિઓની અપેક્ષા એ 700 મુનિ બેચાયો. રાજાની જમીન ગઈ હોય એને પ્રશસ્ત પણ ક્યાં લાગવું પડે? દુનિયામાં તો નીતિ અનીતિનો પૈસા હિસાબ પૈસા અને જમીનમાં બધે હોય જ છે ને. એ તો એ તો એનું વેલ્યુએશન એ રીતે થતું, એ રીતે થાય ને. સાતમે ગુણસ્થાને, આઠમે ગુણસ્થાને, નવમે, દસમે ઘણું કરીને પ્રમાદનો અવકાશ ઓછો છે. ત્યાં તો શ્રેણી માંડી છે એટલે પ્રમાદ થતો નથી. પ્રમાદ થાય તો ત્યાંથી પાછા વળી જાય. અગિયારમે ગુણસ્થાને શુદ્ધિ યોગનો લોભ સંભવતો જાણે પ્રથમ ગુણસ્થાને સ્થિતિ હોવી સંભવે છે. અગિયારમાંથી તો પડે પડે ને પડે. શું બાકી જેટલા સમ્યક્ત્વના સ્થાનક છે અને જ્યાં સુધી સમ્યક્ત્વ પરિણામી આત્મા છે ત્યાં સુધી તે એક યોગને વિશેષ જીવને પ્રવૃત્તિ ત્રિકાળે સંભવતી નથી. એ સુધી યોગની પ્રવૃત્તિ કરે જ નહીં. કેમ કે નુકસાન થાય થાય ને થાય જ. કેમ કે એ તો રિદ્ધિ સિદ્ધિ તો પૌદ્ગલિકની છે, પૌદ્ગલિક પદાર્થની છે. જીવની સાથે ભલે જીવની પવિત્રતા એમાં નિમિત્ત હોઈ શકે છે, પવિત્રતાને કારણે રિદ્ધિ સિદ્ધિ પ્રગટે, તો પણ એ રિદ્ધિ સિદ્ધિનો સંબંધ છે એ પૌદ્ગલિક સંબંધ હોવાથી મોક્ષ માર્ગી ધર્માત્માઓ એને સ્પર્શતા નથી, દૂર રહે છે એનાથી. જે સમ્યજ્ઞાની પુરુષોથી સિદ્ધિ યોગના ચમત્કારો લોકોએ જાણ્યા છે તે તે જ્ઞાની પુરુષના કરેલા સંભવતા નથી. સ્વભાવે કરી તે સિદ્ધિ યોગ પરિણામ પામ્યા હોય છે. બીજા કોઈ કારણથી જ્ઞાની પુરુષને વિશે તે સિદ્ધિ યોગ કયો જતો નથી. શું કહેવું છે? ક્યાંક ક્યાંક એવી વાતો આવે કે ફલાણા જ્ઞાની થયા એને એને લોકો પ્રચલિતપણે જાણે છે કે આવા ચમત્કાર એમનાથી થયેલા છે, તો કે એમણે ઈચ્છા કરીને કરેલા ન હોય. એ એ વખતે કોઈ એવો પુણ્યયોગ ઊભો થયો એને સહેજે એ પ્રકાર ભજી ગયો હોય, ઈચ્છા એ કરીને એમણે એ વાત ઈચ્છી ન હોય. છતાં સ્વાભાવિકપણે એ વાત બનવા યોગ્ય હોય ને ત્યાં એમને સિદ્ધિ યોગનું નિમિત્ત થઈ ગયું હોય તો એવું બનવા યોગ છે એમ કે છે. એટલે તે સ્વભાવે કરીને તે સિદ્ધિ યોગ પરિણામ પામી ગયા હોય તો પામી ગયા હોય, બનવા યોગ છે. જ્ઞાની પુરુષ એમાં અહમ બુદ્ધિ કરતા નથી. મૂળ તો જે સિદ્ધિ યોગની પ્રાપ્તિ થઈ હોય છે એમાં જ્ઞાની છે, અહમ બુદ્ધિ કરતા નથી. અથવા તો પોતાને ખબર હોય કે આવો એક સિદ્ધિ યોગ ની લબ્ધિ થઈ છે તો પોતે ઇરાદાપૂર્વક એનો પ્રયોગ ક્યાંય કરતા જ નથી. બહુ જે વિચિક્ષણ પણ હોય છે એ પ્રયોગ નથી કરતા. ખબર હોય તો તે કેમ કે એના નુકસાનને પોતે સમજી ગયા છે એટલે બહુ જ સમજીને ચાલે છે. એ તો હજુ જ્ઞાન દશા પહેલાં એમની પરિસ્થિતિ હતી. જ્ઞાન દશા પહેલાંય તે એકવાર મોરબી એમના મામાની દુકાને બેઠા હતા તો કચ્છમાંથી બે જણા આવ્યા એમને ખ્યાતિ. આ બહુ જ એમ કે નાની ઉંમરમાં જબરદસ્ત આમ કે જેને ચમત્કાર કહેવાય એવો એક છોકરો છે કે જેને ઘણું જ્ઞાન છે તો એને કાશીએ ભણવા મોકલી દઈએ તો બહુ મોટો પુરુષ થઈ જાય એમ કે ભણી ગણીને. એટલે હાંડણી ઉપર આવેલા હાંડિયા ઉપર બેસીને આવ્યા, પહેલાં નામ દઈને બોલાવ્યા, આવો 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 ફરાણા ફરાણા. હવે આને કાંઈ આપણે ભણાવવા મોકલવા નથી, આ બધું ભણેલા છે અને કંઈ ભણાવવા મોકલવા નથી, અને પરિણામ જ બંધ થઈ ગયા. એ તો અમુક શ્રુત જ્ઞાનનો પ્રકાર હતો, એવો શ્રુત જ્ઞાનનો પ્રકાર. એવું કોઈ પૂર્વે આરાધન કરેલું છે, પોતે શ્રુતનું આરાધન ઘણું કરેલું છે દ્રવ્ય શ્રુતનું, અને એ સંસ્કારો પણ અમુક એવા અતિશય લઈને આવેલા છે. વર્તમાનમાં કોઈ આખું શાસ્ત્ર વાંચવું હોય તો અમુક મિનિટોમાં પૂરું કરી નાખે અને એનું આખું તાત્પર્ય કહી દે, અને એની રસકસવાળી ગાથા હોય બહાર મૂકી દે, જો આ ગાથાઓ યશો વિષયની વિજયજીની આઠ દ્રષ્ટિને સજ્જાય છે તો એમાં અમુક ગાથાઓ એમણે જે મૂકી છે, આગળ પાછળની ગાથાઓ સાધારણ લાગે પણ એમણે જે ગાથા બહાર મૂકી છે એમ લાગે કે જુઓ અહીંયા કેવી નજર પડી છે. એ છે ને મન મહિલાનો વાલા ઉપર કાંતા દ્રષ્ટિમાં થઈ લીધી છે, આગળ પાછળની ગાથામાં એવું ન લાગે કે આ એક ગાથા ભારે એમણે પકડી છે. શું કહે છે કે જ્ઞાની પુરુષોના કરેલા ચમત્કાર નથી હોતા, સ્વભાવે એવું કોઈ બની ગયું હોય તો બની ગયું હોય છે એવું યોગાનું યોગ હોય તો બીજા કોઈ કારણથી જ્ઞાની પુરુષને વિશે તે યોગ કયો જતો નથી. એટલે બીજા કારણે એવો કોઈ કામ કરતા જ નથી જ્ઞાની. માર્ગાનુસારી કે સમ્યક દ્રષ્ટિ પુરુષના અત્યંત સરળ પરિણામથી તેમના વચન અનુસાર કેટલીક વાર બને છે આ વચન સિદ્ધિ. માર્ગાનુસારી કે સમ્યક દ્રષ્ટિ પુરુષના અત્યંત સરળ પરિણામથી તેમના વચન અનુસાર કેટલીક વાર બને છે. અજ્ઞાનપૂર્વક જેનો યોગ છે તેના તે આવરણા ઉદયે અજ્ઞાન સ્ફુરી તે સિદ્ધિ યોગ અલ્પકાળે ફળે છે. અજ્ઞાનપૂર્વક જેનો યોગ છે એટલે યોગ સાધના વિદ્યા કરી હોય છે, તે તેના આવરણના ઉદય એને આવરણ તો થાય જ, અજ્ઞાન પણ એ વિદ્યા સાથે પણ એને આત્માને આવરણ કરે એ વિદ્યા, કેમ કે ભૂતગોળિક સંબંધી છે ને, આત્માને આવરણનું કારણ છે. આવરણના ઉદય અજ્ઞાન સ્ફુરીને તે સિદ્ધિ યોગ અલ્પકાળે ફળે છે. નાની પુરુષથી તો માત્ર સ્વાભાવિક સ્ફુરે જ ફળે છે, અન્ય પ્રકારે નહીં. ઈચ્છા પ્રકાર નથી કરતા, સહેજે કોઈ વાત નીકળી ગઈ મોઢામાંથી તો નીકળી ગઈ અને એ પ્રમાણે બની જાય. જે જ્ઞાનીથી સ્વાભાવિક સિદ્ધિયોગ પરિણામી હોય છે તે જ્ઞાની પુરુષ અમે જે કરીએ છીએ તેવા અને તે આદિ બીજા ઘણા પ્રકારના ચારિત્રને પ્રતિબંધક કારણોથી મુક્ત હોય છે. સુભાગભાઈને કેવું કીધું છે, નહીંતર છે એમની પાસે સિદ્ધિયોગો તોય તે, હા તો શું કે છે કે જે જ્ઞાનીથી સ્વાભાવિક સિદ્ધિયોગ પરિણામી હોય છે અને સહેજે સહેજે એનાથી વચન નીકળી જાય ને એ પ્રમાણે બની જાય એવા જ્ઞાની પુરુષ એ અમારા જેવા નથી હોતા એમ કે છે. વેપાર ધંધામાં ન પીડ્યા હોય એમ કે, એટલે એનું બાહ્ય જીવન પણ બહુ પવિત્ર હોય, નિવૃત્ત હોય, જ્ઞાન ધ્યાનમાં જ રહેતા હોય, એ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ એમને હોય નહીં, ભલે ચોથા ગુણ સ્થાને હોય. તો અમે જે કરીએ છીએ એટલે અમે વેપાર કરીએ છીએ ને તે આદિ બીજા ઘણા પ્રકારના ચારિત્રને પ્રતિબંધક, વેપાર છે, ગ્રસ્તપણું છે, સ્ત્રી પુત્ર આદિ છે, એ બધા ચારિત્રને પ્રતિબંધક કારણો છે, તેનાથી મુક્ત હોય છે. નિષ્ઠિક બ્રહ્મચારી હોય, બાલ બ્રહ્મચારી હોય, શું એવું બધું હોય, પહેલેથી જ્ઞાન ધ્યાનમાં જ રહેતા હોય, હા, કે જે કારણે આત્માનું ઐશ્વર્ય વિશેષ સ્ફુરિત થઈ મન આદિ યોગમાં સિદ્ધિના સ્વાભાવિક પરિણામને પામે છે. ક્વચિત એમ પણ જાણીએ છીએ કે કોઈ પ્રસંગે જ્ઞાની પુરુષે પણ સિદ્ધિયોગ પરિણામી કર્યો હોય છે, તથાપિ તે કારણ અત્યંત બળવાન હોય છે. કોઈ વાર વાપરી હોય સિદ્ધિ એ બહુ બળવાન કારણ હોય તો વાપરી હોય, નહીં તો ન વાપરે, અને તે પણ સંપૂર્ણ જ્ઞાન દશાનું કાર્ય નથી, એટલી ક્ષતિ જોવામાં આવે છે. એક ન્યાયે એટલી ક્ષતિ જોવામાં આવે છે. અમે જે લખ્યું છે તે બહુ વિચારવાથી સમજાશે, ઘણો વિચાર કરશો તો આ બધું તમને સમજાશે. હવે જુઓ પોતાની વાત કરે છે, અમારા વિશે માર્ગાનુસારીપણું કહેવું ઘટતું નથી. અમે માર્ગાનુસારી નથી એમ કે છે. અજ્ઞાન યોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નહીં હોય એમ જણાય છે. યોગી છીએ પણ અજ્ઞાન યોગી નથી એમ કે છે. એ તો જન્મથી જ નથી, એ પ્રકાર જ નથી આવ્યો અમારામાં. સમ્યક દ્રષ્ટિપણું તો જરૂર સંભવે છે. આ એક જગ્યાએ એમણે ચોખ્ખું કન્ફેસ કર્યું છે કે અમે સમ્યક દ્રષ્ટિ છીએ, અમે જ્ઞાની છીએ, અમને જ્ઞાન દશા વર્તે છે, જરૂર સંભવે છે એમ લખ્યું છે. કોઈ પ્રકારનો સિદ્ધિયોગ અમે ક્યારે પણ સાધવાનો આખી જિંદગીમાં અલ્પ પણ વિચાર કર્યો હોય એ હું સાંભળતો નથી. એટલે સાધને કરીને તેવો યોગ પ્રગટ્યો હોય એવું જણાતું નથી. એટલે અમે સાધવાનો વિચાર પણ કર્યો નથી અને એવું કોઈ સાધન બહાર પણ અમે કર્યું નથી. આત્માના વિશુદ્ધપણાના કારણે અમારી આત્મામાં જે વિશુદ્ધિ થઈ ગઈ છે તેના કારણે, એટલે પવિત્રતા. જો કાંઈ એવું ઐશ્વર્ય હોય તો તેનું નહીં હોવા પણ કહી શકાતું નથી. એટલે કે છે, ડબલ નેગેટિવ મૂકી દીધો, એટલે કે પોઝિટિવ છે. એવું ઐશ્વર્ય નહીં હોય એમ કહી શકાય નહીં, એટલે કે હોય, બનવા જોગ છે કે એવું કંઈ હશે. તે ઐશ્વર્ય કેટલેક અંશે સંભવે છે, એવું સિદ્ધિ યોગનું ઐશ્વર્ય કેટલેક અંશે સંભવે છે, એટલે છે. તથાપિ આ પત્ર લખતી વખતે એ ઐશ્વર્યની સ્મૃતિ થઈ છે. અત્યારે સાંભળ્યું છે ને, અમને કોઈ દી સાંભળતો નથી, એ સિદ્ધિ અમારી સાંભળતી એ નથી, પછી વાપરવાનો તો સવાલ એ ક્યાં રહ્યો. સ્મૃતિ થઈ છે, નહીં તો ઘણા કાળ થયા તેમ થવું સ્મરણમાં નથી. એટલે ઘણા વખતે તો એ વાત અમને સાંભળતી નથી, ખબર છે કે આવી સિદ્ધિ છે, પણ અમને કાંઈ સાંભળતી નથી. ઘણા ઘણા સમય સુધી એનો વિકલ્પ આવ્યો નથી, સાંભળ્યું નથી. બેસણની સિદ્ધિ હતી, એમના જ્ઞાન વૈભવમાં આવ્યું છે. એ દૂરના ક્ષેત્રોને પ્રત્યક્ષ જોઈ શકતા, એ હું તમને પ્રત્યક્ષ જોઈ શકું એવી રીતે, બહુ દૂરના ક્ષેત્રોને જોઈ શકતા હતા. અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. અને મહાવિદ્ય ક્ષેત્રમાં પણ ઉપયોગ જતો હતો, સિમંદર ભગવાનના દર્શન કરવા પણ. એ પ્રકારની એમને સિદ્ધિ હતી, ઉપયોગ જતો હતો બહાર. પણ એમને એ વાત ગુપ્ત રાખવાની પહેલેથી ઈચ્છા હતી, એટલે એ વાત જ્યારે એમણે ગુરુદેવને લખીને જણાવી, એટલે ગુરુદેવની સૂચના હતી એમને કે કોઈ તમારા પરિણામમાં વિશેષતાઓ થાય તો તમારે લખી લેવી અને અમને જણાવવી. એટલે જ્યારથી એમને જાતિસ્મરણ જ્ઞાન થયું ત્યારથી આ સૂચના એમણે એમને આપી હતી. જાતિસ્મરણમાં એવું છે, ક્યારેક કોઈક વાર સાંભળે ને ક્યારેક ન સાંભળે, ક્યારેક પછીથી સાંભળી આવે ને ક્યારેક પછી ન સાંભળે. સ્મૃતિ જ્ઞાનનો વિષય એવો છે કે ગઈકાલે સાખા ધોઈ સાંભળીને 10 વર્ષ સાખા ધોઈ સાંભળે, પાછું ફલાણાના ઘરે ગયા હતા અને આ શાક ખાધું હતું, અને પોતાના ઘરે હજી ગઈકાલે ખાધું હોય તો ભૂલી જાય કાલ કયું શાક ખાતું હતું, યાદ નથી આવતું. વિચિત્ર મતિ જ્ઞાનની વિચિત્રતા છે સ્મૃતિમાં તો. એટલે એમ કે તમારે જ્યારે એવું કોઈ સ્મરણ આવે, કોઈ તમારા પરિણામમાં વિશેષતા થાય તો લખી લેવી અને એમને જણાવવી. જે કાગળ લખ્યો એ પછી મોકલી દેતા, છૂટા પાના રાખતા, છૂટા પાનામાં લખતા અને એ પાનું વાંચવા મોકલી દેતા. એમાં જ્યારે જે ઉપયોગ એમનો જે જાય છે દૂર ક્ષેત્રોમાં એ વાત લખી, ત્યારે ઉપર એમને મથાળું બાંધેલું ને અંડરલાઇન કરી છે, એટલે મેં ઓરિજિનલ વાંચેલા છે, એટલે એમની હયાતીમાં ઓરિજિનલ વાંચેલા છે. તો એટલે એકવાર માગણી કરી હતી કે આપનું આ બધું વાંચવું છે મારે, મને કે હિંમતભાઈને આપ્યું છે એમને પાસેથી લઈ લેજો, એટલે પછી એમને વાંચવા આપ્યું હતું. તો અંડરલાઇન કરી હતી, આ વિષયમાં ગુપ્ત રહેવાની ભાવના છે એમ કરીને અંડરલાઇન મથાળામાં કરેલી હતી. એટલે ગુરુદેવને પણ એમને સૂચના કરી હતી કે બહાર ન બોલતા, ગુરુદેવ બહાર નહોતા બોલતા. પછી કોઈક વાર વ્યાખ્યાનમાં એમ કહેતા, ઘણી વાતો છે અમે નહીં હોય ત્યારે બહાર આવશે, અત્યારે કહેતા નથી પણ અમે નહીં હોય ત્યારે બહાર આવશે એમ બોલતા. ઘણી વાર બધા સાંભળ્યા છે, ગુરુદેવ સાંભળતા હતા એને સાંભળ્યા છે. એ આ બધી વાતો હતી. હા બોલી જાય, શું બોલી જાય, એમની ભાવના હતી, ભાવના કહ્યું કે સૂચના કહ્યું, એટલે એ વાત એમણે ગુપ્ત રાખી હતી. નહીં તો ઘણા કાળ થયા તેમ થવું સ્મરણમાં નથી, તો પછી તે સ્ફુરિત કરવા વિશેની ઈચ્છા ક્યારે થઈ હોય એમ કહી શકાય નહીં, યાદ જ નથી આવ્યું તો પછી એને કોઈ પ્રયોગ કર્યો હોય એ વાત તો ક્યાં રહે છે? એ સ્પષ્ટ વાર્તા છે, એ વાત સ્પષ્ટ છે અહીં સુધીની. હવે એમ લખે છે ચોખ્ખું કે તમે અમે કાંઈ દુઃખી નથી, શું કરવા અમારે આ સિદ્ધિ યોગ વાપરવા પડે, અમે તમે ક્યાં એવા દુઃખી છીએ કે દુઃખ મટાડવા માટે કોઈ રિદ્ધિ સિદ્ધિનો પ્રયોગ કરવો પડે. તમે અમે કાંઈ દુઃખી નથી, જે દુઃખ છે તે રામના 14 વર્ષના દુઃખનો એક દિવસ પણ નથી. એમ કે રામચંદ્રજી એટલા અયોધ્યાના સામ્રાજ્યના રાજા હતા, તો એ તે અનાજ લઈને નહોતા નીકળ્યા, પાણીનો કુંજો ભરીને આરે નહોતા નીકળ્યા કે ભાઈ જંગલમાં રહીશું તો રોટલી શું ખાશું ને પછી પાણી શેમાં પીશું. આપણે તો ટ્રેનમાં મુસાફરી એરકન્ડિશન ડબ્બામાં કર્યું હોય તોય તે 2-3 થેલા ભરી નાખ્યા હોય ફ્રૂટના ને નાસ્તાના ને શું કંઈક ઘરે બનાવેલું હોય ને કંઈક બજારનું હોય ને બધું, નેપકિન ને છરી ને કેટલા કેટલા સાધન, કાંટા ને ચમચા ને ગ્લાસ ને. રામચંદ્રજીએ કાંઈ નહોતું લીધું, કાંઈ નહોતું લીધું, એમ મેં હાથે પગે હાલી નીકળ્યા હતા. બોલો, ખુલ્લા પગે, ટૂંકમાં બૂટ ચંપલ નહોતા પહેર્યા. એમને કોઈ રાજા તરીકે ન ઓળખે એવા વેશમાં એમને વનવાસ લીધો, ગુપ્ત રહેવાના હતા વનની અંદર, એવી વાત હતી, ગુપ્તવાસમાં ચાલ્યા જવાના હતા, એટલે એમણે કાંઈ નહોતું લીધું. નહીંતર તો એમની પાસે સાધન અહીંયાથી પકડાઈ જાય કે આ કોઈ સામાન્ય માણસ નથી. આપણને દુઃખ નથી પીડ્યું એમ કે છે, આપણે પ્રતિકૂળતાથી ગભરાઈએ ને આ ભવિષ્યમાં આવવાની ચિંતાથી ગભરાઈએ ને નાની મોટી વાતથી ચિંતા થઈ જાય ને, ક્યાં એ જીવોનો પુરુષાર્થ, ક્યાં આપણા પરિણામો. પાંડવના 13 વર્ષના દુઃખની એક ઘડીએ નથી, 2 કલાકે નથી એવો વનવાસ એમનો ભોગવ્યો હતો. અને ગત સુકુમારના ધ્યાનની એક પળ નથી, ખોપરી હળકતી હતી, એક ક્ષણની જે વેદના હતી એવી વેદનાની એક ક્ષણે નથી. તો પછી અમને એ અત્યંત કારણ ક્યારેય જણાવવું સંભવતું નથી, એટલે આ વાત તમે અમને ક્યારેય કરતા જ નહીં. શું તમે શોધ કરવા યોગ્ય નથી, તમારી યોગ્યતા બહુ સારી છે, આવી ચિંતા કરવા યોગ્ય તમે નથી, તેમ છતાં કરો છો, તે વાર્તા તમારાથી ન લખાય તે લખાઈ જાય છે. સરળ પરિણામ બી બહુ હતા ને, પરિણામ આ બી લખી નાખતા હતા. તમારે આવું તમને ન લખવું જોઈએ, આવી વિધિ સિદ્ધિની વાત અમને તમે અમને લખો એ તમારે લખવી જ ન જોઈએ, અને છતાં પણ તમારાથી લખાઈ જાય છે. તે ન લખવા વિશે અમારો આ પત્રથી ઉપદેશ નથી, માત્ર જે થાય તે જોયા કરવું, અમે ઉપદેશ નથી આપતા. કોઈને કંઈ કહેવું તો એ કહી દીધું, ઉપદેશ પદ્ધતિ એને શું. તે ન લખવા વિશે અમારા પત્રથી ઉપદેશ નથી, ઉપદેશ નથી આપતા, પણ તમને કહેવું જોઈએ ન લખાય તે લખાઈ જાય છે, એમ કહીને કહેવું તો એ કહી દીધું, ઉપદેશ નથી આપતા, માત્ર જે થાય તે જોયા કરવું, જે થવું પ્રારબ્ધ પ્રમાણે જે થાય તે જોયા કરવું, એવો નિશ્ચય રાખવાનો વિચાર કરો, એવો ઉપયોગ કરો, પુરુષાર્થ કરો, સાવધાની રાખો અને સાક્ષી રહો, એ જ ઉપદેશ છે. લોલો આપોઆપ થઈ જશે, પછી તમારે નહીં લખવું પડે. નમસ્કાર પહોંચે. એમ કરીને રિદ્ધિ સિદ્ધિ યોગ વિશે પણ કેટલીક વાતો કરી, પોતાની અંગત પણ વાતો કરી, પોતે સમ્યક દ્રષ્ટિ છે એ વાત સ્પષ્ટ કરી, રિદ્ધિ સિદ્ધિ યોગ સંપન્ન છે એ પણ વાત કરી, અને પ્રેરણા આપે એ વાત તો એવી કરી કે મહાપુરુષોના ચરિત્ર જુઓ, રામચંદ્રજીનો એક દિવસ, પાંડવોની એક ઘડી, ગત સુકુમારની એક પળ, એની પાસે આપણી પ્રતિકૂળતા શું છે કે કાંઈ નથી. માટે આપણને આપણા માર્ગમાં આગળ વધવા માટે સંયોગની ચિંતા બિલકુલ થવી જોઈએ એમ લેવાનું છે. આમાંથી